એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુજ્ઞ શ્રોતારોનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણને સમયમાં પાછા ખેંચી જાય છે, લગભગ શું કહેવાય 700 વર્ષ પાછળ, 14મી સદીના યુરોપમાં. પુસ્તક છે જીન ફ્રોઇસાર્ટનું ક્રોનિકલ્સ.
હા, અને આ કંઈ ખાલી ઇતિહાસનું પુસ્તક નથી હો, એ સમયના યુદ્ધો, શૌર્ય, રાજકારણ અને સમાજને ઉમરાવો અને નાઇટ્સની નજરે જોવાની એક અનોખી બારી છે એમ કહી શકીએ.
બરાબર.
ફ્રોઇસાર્ટનું મુખ્ય ઉદ્દેશ્ય હતો શૂરવીરતાના કાર્યોની ગાથા ગાવી, એને અમર બનાવી. પણ સવાલ એ છે કે આ ગાથા ગાવામાં એમણે કંઈક બીજું પણ કહી દીધું કે કેમ, એ આજે આપણે શોધીશું.
સાચી વાત. કારણ કે કોઈ વ્યક્તિ ઇતિહાસ લખે ત્યારે તે માત્ર તથ્યો નથી નોંધતી, પણ એક દૃષ્ટિકોણ પણ રજૂ કરે છે, ખરું ને?
બિલકુલ.
તો ચાલો આ દૃષ્ટિકોણ આપનાર લેખક જીન ફ્રોઇસાર્ટને પહેલા થોડા નજીકથી ઓળખીએ. કોણ હતા એ?
જીન ફ્રોઇસાર્ટ, એમનો સમયગાળો લગભગ 1337 થી 1405નો. એ ફ્રેન્ચ ભાષી પાદરી હતા, કવિ પણ હતા અને દરબારી ઇતિહાસકાર પણ.
ઓકે.
એમની એક ખાસ વાત એ હતી કે એમનું વતન હેનોલ્ટ એ ફ્રાન્સ અને પેલું પવિત્ર રોમન સામ્રાજ્યની બરાબર સરહદે આવેલું હતું, એટલે એમને બંને બાજુ જોવાની તક મળી હશે.
હા, તક મળી. પણ એ તટસ્થ હતા એમ કેવું થોડું શું કહેવાય વધારે પડતું ગણાશે.
હા, કારણ કે તમે કહ્યું એમ એ દરબારી ઇતિહાસકાર હતા, કોઈ મઠમાં બેસીને લખનારા સાધુ નહોતા. બરાબર. એમની રોજીરોટી તો ઉમરાઓના આશ્રય પર ચાલતી હતી.
બરાબર.
અને શરૂઆતમાં તો એ ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ 3ના પત્ની રાણી ફિલિપા ઓફ હેનોર્ટના દરબારમાં રહ્યા. એટલે
એમના લખાણના પહેલા ભાગમાં અંગ્રેજી પક્ષ તરફનો ઝુકાવ દેખાય છે સ્પષ્ટપણે.
હા, સ્પષ્ટ દેખાય છે. અને પછીથી જ્યારે ફ્રેન્ચ અને ફ્લેમિશ આશ્રયદાતાઓ પાસે ગયા ત્યારે લખાણનો સૂર પણ બદલાયો. જુઓ, આ જ ફ્રોઇસાર્ટની વિશેષતા છે. તે એક વ્યાવસાયિક લેખક હતા જેમના લખાણ પર તેમના આશ્રયદાતાઓનો પ્રભાવ પડતો હતો. પણ એમની બીજી એક ખાસિયત હતી, એમની પદ્ધતિ.
હા, એ તો મને બહુ રસપ્રદ લાગી. આજના પત્રકારો જેવું કામ કહેવાય ને?
બિલકુલ.
ગામે ગામ ફર્યા, બ્રિટન, ફ્રાન્સ, સ્પેન, ઇટાલી, યુદ્ધમાંથી પાછા ફરેલા સૈનિકો, નાઇટ્સ, રાજાઓ બધાને રૂબરૂ મળ્યા અને તેમની પાસેથી વાતો કઢાવી. જાણે મૌખિક ઇતિહાસ ભેગો કરી રહ્યા હોય.
સાચી વાત. એમની સત્તાનો સ્ત્રોત કોઈ શૈક્ષણિક ડિગ્રી નહોતી, પણ અનુભવ અને સંપર્કો હતા. સત્તાના કેન્દ્રો સુધી, યુદ્ધના મેદાનો સુધી એમની સીધી પહોંચ હતી.
અને એટલે જ ભલે એમના લખાણમાં પક્ષપાત હોય, એ 14મી સદીના ઉમરાવ વર્ગની માનસિકતા, એમના શૌર્યના આદર્શો, એમની મહત્વાકાંક્ષાઓ અને યુદ્ધ પ્રત્યેના એમના દૃષ્ટિકોણને અદ્ભુત રીતે જીવંત કરે છે.
હા, એ શૌર્ય સંહિતા જેને કોડ ઓફ શિવેલરી કહે છે અને દરબારી સંસ્કૃતિના ઊંડા જાણકાર હતા, અને એ જ આપણને તેમના લખાણ દ્વારા સમજવા મળે છે. એમનો ધ્યેય વિશ્લેષણ કરવાનો નહોતો, પણ યુગની ભાવનાને, એ સ્પિરિટ ઓફ ધી એજને પકડવાનો હતો.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માગે છે આ ક્રોનિકલ્સ? ખરેખર એનો હેતુ શું હતો?
જો, મૂળભૂત રીતે ફ્રોઇસાર્ડ 14મી સદીના પશ્ચિમ યુરોપના ઉમરાવોના મહાન કાર્યો, એમના યુદ્ધો, પરાક્રમો, સાહસો, આ બધાનું ભવ્ય અને ગૌરવપૂર્ણ વર્ણન કરવા માંગતા હતા. ખાસ કરીને પેલું 100 વર્ષનું યુદ્ધ જે ચાલ્યું લગભગ 1325 થી 1400 સુધી, એ દરમિયાન થયેલા કાર્યો પર એમનું મુખ્ય ધ્યાન હતું. આ કોઈ આધુનિક ઇતિહાસની જેમ કારણ પરિણામનું તટસ્થ વિશ્લેષણ નથી, આ તો શૌર્યની ઉજવણી છે એમ કહી શકાય.
એટલે એમનું માનવું એવું હતું કે ઇતિહાસ મોટાભાગે મહાન વ્યક્તિઓ દ્વારા ઘડાય છે. રાજાઓ, રાજકુમારો, નાઇટ્સ, એમના કાર્યોથી, એમના પરાક્રમ, સન્માન અને ક્યારેક એમની ભૂલોથી પણ.
હા, બરાબર. એમના મતે ઇતિહાસ વ્યક્તિગત વીરતા, રાજકીય મહત્વાકાંક્ષા અને યુદ્ધની જે કઠોર વાસ્તવિકતાઓ છે એની વચ્ચેના ખેંચતાણનું પરિણામ છે. પુસ્તક જાણે આપણને પૂછતું હોય કે આપણા સમયના કયા કાર્યો યાદ રાખવા જેવા છે, કોનામાંથી પ્રેરણા લેવી જોઈએ અને આડકતરી રીતે શૌર્ય ખરેખર શું છે અને તે યુદ્ધના સમયમાં કેવી રીતે ટકી રહે છે.
અને એમનું મુખ્ય ધ્યેય, તમે કહ્યું એમ, આ શૂરવીરતા જેને પ્રુએસ કહે છે, એટલે કે યુદ્ધમાં બતાવેલું પરાક્રમ અને બહાદુરી અને શૌર્યપૂર્ણ વર્તનની જે કીર્તિ છે એને સમયની સાથે ભૂંસાઈ જતા બચાવવી.
બરાબર. ભવિષ્યના ઉમરાઓ માટે એક આદર્શ પૂરો પાડવો.
એટલે આ પુસ્તક વાંચું એટલે ખાલી ઘટનાઓ જાણવી એટલું જ નહીં, પણ એ યુગના ઉમરાઓના મનમાં ડોક્યું કરવા બરાબર છે એમને.
હા બિલકુલ, એમની નજરે દુનિયા કેવી દેખાતી હતી, એમના માટે શું મહત્વનું હતું તે સમજવા મળે છે. ફ્રોઇસાર્ટ આપણને ક્રેસી અને પોઇટિયર્સના યુદ્ધ મેદાનોથી
લંડન અને પેરિસના દરબારો સુધી,
હા, અને સ્કોટલેન્ડના પહાડોથી સ્પેનના મેદાનો સુધી એમ આખા યુરોપમાં ફેરવે છે.
આખું પુસ્તક ચાર મોટા ભાગમાં વહેંચાયેલું છે, બરાબર? અને કહેવાય છે કે દરેક ભાગ જાણે ફ્રોઇસાર્ટની પોતાની યાત્રા અને એમના બદલાતા દૃષ્ટિકોણને પણ પ્રતિબિંબિત કરે છે. તો ચાલો ને ટૂંકમાં આ ચાર પુસ્તકોની સફર કરીએ. પહેલું પુસ્તક કેવું છે?
હા ચોક્કસ, પુસ્તક વન જે છે એ લગભગ 1325 થી 1378ના સમયગાળાને આવરે છે. આમાં અંગ્રેજી છાંટ સ્પષ્ટ દેખાય છે, કારણ કે મેં કહ્યું એમ તે રાણી ફિલિપાના આશ્રય હેઠળ લખાયું હતું.
ઓકે,
અહીં 100 વર્ષના યુદ્ધની શરૂઆત અને અંગ્રેજોની શરૂઆતની જે જીતો હતી એના પર ભાર છે. જેમ કે પેલું પ્રખ્યાત ક્રેસીનું યુદ્ધ 1346.
હા, એના વિશે ઘણું સાંભળ્યું છે.
ફ્રોઇસાર્ટ વર્ણવે છે કે કેવી રીતે અંગ્રેજી લાંબા ધનુષધારીઓએ ફ્રાન્સના શક્તિશાળી બખ્તરબંધ ઘોડેસવાર નાઇટ્સને હરાવી દીધા. આ માત્ર યુદ્ધનું વર્ણન નથી, પણ એમની નજરે અંગ્રેજી પરાક્રમ અને નવીન રણનીતિની ગાથા છે.
પણ આ જ પુસ્તકમાં પેલી કાલે શહેરના ઘેરા 1347 વખતે રાજા એડવર્ડનો ગુસ્સો અને રાણી ફિલિપાની દયાની વાત પણ બહુ પ્રચલિત છે, નહીં?
હા, એ પણ આવે છે. અને પોઇટિયર્સનું યુદ્ધ 1356 પછી અંગ્રેજ રાજકુમાર બ્લેક પ્રિન્સ કેદી બનેલા ફ્રેન્ચ રાજા જ્હોન બીજા સાથે જે સન્માનજનક વ્યવહાર કરે છે એને ફ્રોઇસાર્ટ શૌર્યના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરે છે.
પણ સાથે સાથે એ જ પુસ્તકમાં ફ્રાન્સના ખેડૂત બળવા જેક્વેરી 1358નું ભયાનક વર્ણન પણ છે, જ્યાં ઉમરાઓ દ્વારા જે ક્રૂર દમન થયું એને યોગ્ય ઠેરવાયું છે. એટલે એમનો ઉમરાવશાહી દૃષ્ટિકોણ ત્યાં એકદમ સ્પષ્ટ થઈ જાય છે.
બરાબર. હવે પુસ્તક 2 આશરે 1378 થી 1385માં આવીએ તો અહીં ફ્રોઇસાર્ટ અંગ્રેજી દરબારમાં નથી, એટલે દ્રષ્ટિકોણ થોડો બદલાય છે, વધુ સંતુલિત લાગે છે એમ કહી શકાય. અહીં ફ્રેન્ચો કેવી રીતે ગુમાવેલો પ્રદેશ પાછો મેળવે છે તેની વાત છે. ચાર્લ્સ 5મો અને બર્ટ્રાન ડુ ગુસ્કલિન જેવા ફ્રેન્ચ નેતાઓની વાત આવે છે.
એટલે યુદ્ધનો પલડો થોડો ફ્રાન્સ તરફ નમતો દેખાય છે.
હા થોડો,
અને યુદ્ધનો વ્યાપ પણ વધે છે. ફ્લેન્ડર્સ એટલે કે આજના બેલ્જિયમનો ભાગ અને સ્પેન, પોર્ટુગલ, આઇબેરિયન દ્વીપકલ્પની લડાઈઓ પણ આમાં આવે છે. અને એક મહત્વનો બદલાવ દેખાય છે, ભાડૂતી સૈનિકોનો ઉદય અને એમનું વધતું મહત્વ.
આ ભાગમાં બે મોટી ઉથલપાથલ પણ નોંધપાત્ર છે, ખરું ને? એક તો પેલું ગ્રેટ શીઝમ.
હા, પોપ પદનું વિભાજન. જ્યારે યુરોપમાં એક જ સમયે 2-3 લોકો પોતાને સાચા પોપ ગણાવતા હતા, આનાથી ખ્રિસ્તી જગત વહેંચાઈ ગયું હતું.
અને બીજું, ઇંગ્લેન્ડમાં ખેડૂત બળવો 1381, વોટ ટાયલરનો બળવો. ફ્રોઇસાર્ટ આનું પણ વિગતવાર વર્ણન કરે છે, પણ એમની સહાનુભૂતિ તો સ્પષ્ટપણે રાજા અને ઉમરાઓ તરફ જ રહે છે.
બિલકુલ. હવે પુસ્તક 3 આશરે 1385 થી 1388, આ તો જાણે એક પ્રવાસ વર્ણન જેવું છે. ફ્રોઇસાર્ટ દક્ષિણ ફ્રાન્સમાં ગેસ્ટન ડી ફોઇક્સ નામના એક શક્તિશાળી ઉમરાવના દરબારની મુલાકાત લે છે.
અચ્છા.
અરે દરબાર તે સમયે શૌર્યનું, નાઇટલી કલ્ચરનું મોટું કેન્દ્ર ગણાતું. અહીં ફ્રોઇસાર્ટ યુરોપભરના નાઇટ્સ અને મુસાફરો પાસેથી શૌર્ય કથાઓ સાંભળે છે અને નોંધે છે, ખાસ કરીને સ્પેન અને પોર્ટુગલમાં ચાલતા યુદ્ધોની.
એટલે આ પુસ્તક જાણે નાઇટ વર્ગની આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ અને એમના નેટવર્કિંગ પર પ્રકાશ પાડે છે.
હા બરાબર. આમાં એક યાદગાર વર્ણન ઓટરબર્નનું યુદ્ધ 1388 છે. સ્કોટિશ અર્લ ઓફ ડગલસ અને અંગ્રેઝ હેરી હોટસ્પર પર્સી વચ્ચેની સરહદી લડાઈ. ફ્રોઇસાર્ટ એને એવી રીતે રજૂ કરે છે જાણે હાર જીત કરતા પણ સન્માન અને શૌર્ય વધુ મહત્વના હોય.
અને છેલ્લે પુસ્તક 4 આશરે 1389 ટુ 1400, અહીં આવતા સુધીમાં ફ્રોઇસાર્ટનો સૂર થોડો બદલાયેલો લાગે છે, થોડો ગંભીર, ક્યાંક નિરાશાજનક પણ.
હા, જાણે એમને પણ લાગી રહ્યું હોય કે શૌર્યનો જે સુવર્ણ યુગ હતો એ હવે કદાચ પૂરો થઈ રહ્યો છે. અહીં અસ્થિર સંધિઓ, રાજકીય અસ્થિરતા અને શૌર્યના આદર્શોને પડકારતી નિષ્ફળતાઓ પર વધુ ધ્યાન છે.
ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બંનેમાં આંતરિક સમસ્યાઓ વધી રહી હતી, નહીં?
જે છે, એક, ઇંગ્લેન્ડના રાજા રિચર્ડ બીજાને પદભ્રષ્ટ કરવાની ઘટના. ફ્રોયસાર્ડ અને બહુ નકારાત્મક રીતે જુએ છે, જાણે કુદરતી વ્યવસ્થાનું અપમાન થયું હોય. બીજું, ફ્રાન્સના રાજા ચાર્લ્સ છઠ્ઠાનું ગાંડપણ અને તેના કારણે ફ્રાન્સમાં જે સત્તા શૂન્યાવકાશ અને અરાજકતા ફેલાય છે તે પણ કદાચ સૌથી મોટો આંચકો અને શૌર્ય યુગના અંતનો સંકેત હતો. નિકોપોલિસનું ધર્મયુદ્ધ 1396.
એમાં શું થયું હતું?
યુરોપના શ્રેષ્ઠ ફ્રાન્સ અને હંગેરીના નેતૃત્વ હેઠળના નાઇટ્સની એક મોટી સેના ઓટોમન ટર્ક સામે લડવા ગઈ હતી અને એમની કારમી વિનાશક હાર થઈ. ફ્રોયસાર્ટ માટે આ માત્ર લશ્કરી હાર ન હતી પણ આખી શૌર્ય પ્રણાલીની, એમના આદર્શોની નિષ્ફળતા હતી.
બાપરે.
એટલે ચાર પુસ્તકોની આ સફર ઘણી લાંબી અને ઉતાર ચડાવવાળી રહી. આ બધામાંથી કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓ સ્પષ્ટપણે ઉભરી આવે છે નહીં?
હા, ચોક્કસ. સૌથી પહેલો અને મુખ્ય સંદેશ તો પેલો શૌર્યનો મહિમા જ છે, ખરું ને? પરાક્રમ, વફાદારી, સન્માન, ઉદારતા, આ બધા ગુણોની સતત ઉજવણી થતી દેખાય છે. યુદ્ધ જાણે આ ગુણો બતાવવાનો એક મંચ હોય.
બરાબર. પણ સાથે એ સવાલ પણ થાય કે શું આ શૌર્ય માત્ર દેખાડો હતો? કારણ કે ઘણીવાર આદર્શ અને વાસ્તવિક રાજકીય જરૂરિયાતો વચ્ચેનો તણાવ પણ દેખાય છે. બીજો મહત્વનો મુદ્દો છે ઇતિહાસ પર ઉમરાઓનો એકાધિકાર.
હા, એ તમે પહેલા પણ કહ્યું. આ ઇતિહાસ ઉમરાઓ માટે અને એમના દ્રષ્ટિકોણથી લખાયેલો છે. સામાન્ય માણસ ક્યાં છે આમાં?
એકા તો ગેરહાજર છે અથવા નકારાત્મક રીતે રજૂ થાય છે, જેમ કે પેલા ખેડૂત બળવા વખતે. આ લખાણ એક રીતે તો એ સમયની સામાજિક વ્યવસ્થાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ પણ કરે છે.
ત્રીજું, યુદ્ધનું જે ચિત્રણ છે એ જાણે કોઈ ભવ્ય નાટક હોય એવું લાગે છે. પેલું ધ્વજ, બખ્તરની ચમક, તુરાઈનો અવાજ, યોદ્ધાઓની બૂમો, વર્ણનો ખૂબ સિનેમેટિક છે.
સાચી વાત. વ્યક્તિગત પરાક્રમ પર ખૂબ ભાર છે. યુદ્ધ જાણે સન્માન કમાવાની, પોતાનું ચરિત્ર દેખાડવાની અંતિમ જગ્યા હોય.
જોકે સાથે સાથે યુદ્ધની બદલાતી તકનીકો, જેમ કે લાંબા ધનુષ અને પાયદળનું વધતું મહત્વ, તેની નોંધ પણ લેવાય છે, જે કદાચ પરંપરાગત નાઇટ માટે ચિંતાનો વિષય પણ હશે.
ચોથો વિષય છે ભાગ્ય, એટલે કે ફોર્ચ્યુનાની તાકાત. મધ્યયુગમાં જીવનની અને સત્તાની અસ્થિરતાનો એક ઊંડો અહેસાસ હતો. ફ્રોયસાર્ટના લખાણમાં આ વારંવાર દેખાય છે.
હા, રાજાઓ કેદી બને છે, પદભ્રષ્ટ થાય છે, જાણે ભાગ્યનું ચક્ર સતત ફરતું રહે છે અને કોઈની સ્થિતિ કાયમી નથી.
બરાબર. આજના સમયમાં પણ જે અણધાર્યા બનાવો બને છે, જે ઉથલપાથલ થાય છે, એની યાદ અપાવે છે.
પાંચમો મુદ્દો મને પેલો કીર્તિ અને શાશ્વત સ્મૃતિની શોધવાળો લાગ્યો.
ગ્લોરી એટલે કે નામ, યશ, એવી કીર્તિ જે મૃત્યુ પછી પણ જીવંત રહે.
હા, ફ્રોયસાર્ટના ઘણા પાત્રો આનાથી જ પ્રેરાયેલા લાગે છે, અને ફ્રોયસાર્ટ પોતે પણ આ પુસ્તક દ્વારા એ જ કરી રહ્યા છે ને, મહાન કાર્યોને અને કાર્યો કરનારાઓને અમર બનાવવા.
ઇતિહાસ કેવી રીતે સ્મૃતિનું નિર્માણ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આજે પણ આપણે સૌ આપણા કાર્યો દ્વારા કંઈક પાછળ છોડી જવા નથી માંગતા, કંઈક અર્થપૂર્ણ કરવા નથી માંગતા. બિલકુલ. અને છેલ્લે વફાદારીનો ખ્યાલ પણ સમજવા જેવો છે. એ સમયે વફાદારી કોઈ અમૂર્ત રાષ્ટ્ર પ્રત્યે નહોતી, પણ પોતાના તાત્કાલિક સ્વામી લોર્ડ પ્રત્યે હતી.
એટલે જોડાણો જટિલ હતા અને બદલાતા રહેતા. આજના રાષ્ટ્રવાદના યુગમાં આ સમજવું થોડું અઘરું લાગે, પણ તે સમયની રાજકીય વાસ્તવિકતા એ જ હતી.
જોકે એક વાત નોંધવી રહી કે શૌર્યની આટલી ઉજવણીની સાથે ફ્રોયસાર્ટ ક્યારેક સામાન્ય લોકો પર યુદ્ધની જે વિનાશક અસર થતી, ખેતીનો નાશ, વેપારની બરબાદી, ઘેરાબંધી વખતે લોકોની વેદના, એની નોંધ લેવાનું ચૂકતા નથી. આ એમના વર્ણનમાં એક ઊંડાણ, એક નૈતિક જટિલતા ઉમેરે છે.
ફ્રોયસાર્ટના લખાણમાં ઘણા એવા વિચારો છે, એવી પંક્તિઓ ભલે ન હોય, પણ એવા ભાવો છે જે આજે પણ આપણને વિચારવા પ્રેરે છે. આપણે સીધા અવતરણો તો નથી લઈ રહ્યા, પણ એમના મુખ્ય વિચારો પર ધ્યાન આપીએ તો.
હા, ચોક્કસ. એક મુખ્ય વિચાર તો એમના પોતાના મિશન વિશેનો છે. જાણે એ કહેવા માંગતા હોય કે આ પુસ્તકનો હેતુ બહાદુર હૃદયોને પ્રોત્સાહિત કરવાનો અને તેમને સન્માનજનક ઉદાહરણો બતાવવાનો છે. યુદ્ધના સ્વરૂપ વિશે એમના લખાણમાંથી એવું લાગે કે જાણે યુદ્ધ એક ભવ્ય અને ઉમદા દ્રશ્ય છે, બહાદુર માણસો સન્માન ખાતર પોતાના શરીરની કસોટી કરે છે.
અહીં યુદ્ધની હિંસા અને વેદના કરતા એના દેખાવ પર, એની ભવ્યતા અને એમાંથી મળતા સન્માન પર વધુ ભાર છે. જાણે યુદ્ધ કોઈ ખેલ હોય, કોઈ ટુર્નામેન્ટ હોય, આજના યુદ્ધના ભયાવહ ચિત્રો સામે આ કેટલું વિરોધાભાસી લાગે છે.
ત્રીજો વિચાર શૌર્યના સાર વિશે, કંઈક એવું કે સન્માન વગરનો નાઇટ ભલે યુદ્ધમાં ગમે તેટલો પરાક્રમી હોય તે ખરો નાઇટ નથી.
એટલે શૌર્ય એટલે ખાલી લડવાની તાકાત કે કુશળતા નહીં, પણ એની સાથે નૈતિક જવાબદારી પણ જોડાયેલી છે. સન્માન, વફાદારી, સૌજન્ય પણ એટલા જરૂરી છે.
બરાબર. આજના સંદર્ભમાં વિચારીએ તો શું શક્તિ સાથે જવાબદારી હંમેશા જોડાયેલી હોવી જોઈએ? આ સવાલ ઊભો થાય.
ચોથો વિચાર, જે આપણે પહેલા પણ સ્પર્શ્યો, ભાગ્ય અને અસ્થિરતા. દુનિયાનું ભાગ્ય આમ જ ચાલે છે, કશું સ્થિર રહેતું નથી. આ જીવનની અનિશ્ચિતતા અને સત્તાની નાજુકતાની સતત યાદ અપાવે છે. ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ પતન શક્ય છે.
અને પાંચમો, થોડો વ્યવહારિક વિચાર, યુદ્ધમાં હંમેશા સૌથી શક્તિશાળી જીતતા નથી, પરંતુ જેઓ સૌથી વધુ ડાહપણથી, સૌથી વધુ કુશળતાથી વર્તે છે તે જીતે છે.
હા, એટલે માત્ર બળ નહીં પણ બુદ્ધિ, રણનીતિ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનું મહત્વ પણ છે. પેલી ક્રેસીમાં અંગ્રેજોની જીત કદાચ આનું જ ઉદાહરણ છે.
બિલકુલ.
આ બધી વાતો આમ તો 700 વર્ષ જૂની છે, પણ મને લાગે છે કે તેમાંથી આજે પણ ઘણું શીખવા જેવું, ઘણું વિચારવા જેવું મળે છે. દાખલા તરીકે પેલી કથનની શક્તિ,
પાવર ઓફ નરેટિવ.
હા, એ બહુ મહત્વનું છે.
ફ્રોઇસાર્ડ બતાવે છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે, કોણ લખે છે, કોના માટે લખે છે, તેના પરથી તેની અસર નક્કી થાય છે. એમના લખાણમાં પક્ષપાત છે, એમના આશ્રયદાતાઓનો પ્રભાવ છે. એ પોતાના સમયના સ્પિન ડોક્ટર હતા એમ કહી શકાય.
હા, કહી શકાય. આજે આપણે મીડિયામાં, સોશિયલ મીડિયા પર જે જાત જાતના કથનો, નેરેટિવ્સ જોઈએ છીએ, એ કેવી રીતે બને છે, કેવી રીતે ફેલાય છે, એને સમજવા માટે ફ્રોઇસાર્ટનું ઉદાહરણ કદાચ કામ લાગે.
બીજું, મને લાગે છે કે નેતૃત્વના પાઠ પણ બહુ સ્પષ્ટ છે. એડવર્ડ ત્રીજા અને બ્લેક પ્રિન્સ જેવા સફળ નેતાઓ, અને બીજી બાજુ રિચર્ડ બીજા જેવા અસફળ નેતાઓ, એમના નિર્ણયો, એમની હિંમત, એમની વફાદારી, એમની રણનીતિ, પણ સાથે સાથે એમનો ઘમંડ, એમની ક્રૂરતા, એમની નિષ્ફળતાઓ, આ બધું જ નેતૃત્વના કાલાતીત સિદ્ધાંતો સમજાવે છે. આજે પણ કોઈ પણ ક્ષેત્રના નેતા માટે નિર્ણાયકતા, દીર્ઘદ્રષ્ટિ અને લોકોનો વિશ્વાસ કેટલો જરૂરી છે તે આમાંથી શીખી શકાય.
અને એ સમયના શૌર્ય અને વફાદારીના જે ખ્યાલો હતા, એની સરખામણી આપણે આજના રાષ્ટ્રવાદ, લોકશાહી અને માનવ અધિકારો જેવા ખ્યાલો સાથે કરીએ તો આપણને આપણા પોતાના મૂલ્યો કેવી રીતે વિકસ્યા તેની એક ઐતિહાસિક સમજ મળે છે. સમાજ અને રાજકારણ ક્યારેય સ્થિર નથી હોતા, એ સતત બદલાતા રહે છે, એ વાત સ્પષ્ટ થાય છે.
કેવી રીતે પોતાનાથી અલગ લોકોને, પછી એ નીચલા વર્ગના હોય કે દુશ્મન દેશના, એમને નબળા, ખરાબ કે ઓછા માનવીય ચિત્રીને પોતાનું વર્ચસ્વ ટકાવી રાખે છે તે સમજાય છે. અને આ વૃત્તિ કમનસીબે આજે પણ આપણને જુદા જુદા સ્વરૂપે સમાજમાં જોવા મળે છે.
અને છેલ્લે પેલી ગ્લોરે, કીર્તિ અને જીવનમાં અર્થપૂર્ણતાની શોધ, એ ઝંખના તો આજે પણ એટલી જ પ્રબળ છે નહીં?
ભલે આજે આપણે યુદ્ધના મેદાનમાં નહીં, પણ કદાચ આપણા કામમાં, આપણા સંબંધોમાં, આપણા શોખમાં એ શોધીએ છીએ.
સાચી વાત છે.
આપણે સૌ જીવનમાં કંઈક અર્થ, કંઈક ઓળખ, કંઈક કેવું કરવા માંગીએ છીએ જે યાદ રહે. ફ્રોઇસાર્ટના નાઇટ્સ યુદ્ધ અને શૌર્યમાં તે શોધતા હતા, આપણે આજે બીજે શોધીએ છીએ, પણ એ મૂળભૂત માનવ જરૂરિયાત તો કદાચ એ જ છે.
ફ્રોઇસાર્ટનો જાહેર કરેલો ઉદ્દેશ્ય શૌર્યનો મહિમા ગાવાનો હતો, પણ એમના અત્યંત વિગતવાર અને જીવંત વર્ણનોમાં એ યુગની જટિલતાઓ, તેના વિરોધાભાસો અને ક્યારેક તેની ક્રૂર વાસ્તવિકતાઓ પણ અજાણતા છતી થઈ જાય છે. એટલે એમના પુસ્તકનું મૂલ્ય એમની કથિત ઓબ્જેક્ટિવિટીમાં નથી, પણ એમના એ સમૃદ્ધ, ભલે પક્ષપાતી વર્ણનમાં છે જે આપણને એ યુગના માનસમાં ઊંડા ઉતારે છે. એ આપણને બતાવે છે કે ઇતિહાસ માત્ર ઘટનાઓનો સરવાળો નથી, પણ માનવીય ચરિત્ર, પસંદગીઓ અને મહત્વાકાંક્ષાઓથી સંચાલિત છે.
અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ છે કે ફ્રોઇસાર્ટ ઇતિહાસને જીવંત કેવી રીતે કરે છે. વાંચતી વખતે કંટાળો નથી આવતો. જાણે આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોઈએ, કોઈ દ્રશ્ય નજર સામે ભજવાઈ રહ્યું હોય, યુદ્ધના મેદાનનું વર્ણન હોય કે દરબારી સમારંભનું, એમની વિગતો અને નાટ્યાત્મક શૈલી આપણને ખરેખર સમયમાં ખેંચી જાય છે.
સાચી વાત.
એ યાદ અપાવે છે કે ઇતિહાસ માત્ર ભૂતકાળની સૂકી તારીખો અને તથ્યોનો સંગ્રહ નથી, પણ માનવ અનુભવોની, માનવ લાગણીઓની, માનવ સંઘર્ષોની કહાણી છે. અને એ કહાણી કહેવાની કળા ફ્રોઇસાર્ટ પાસે હતી.
ખરેખર એક એવો ગ્રંથ જે આપણને ભૂતકાળની બારીમાંથી ડોક્યું કરાવે છે અને કદાચ વર્તમાનને પણ વધુ સારી રીતે સમજવાની દૃષ્ટિ આપે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.